એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી અમેરિકન નવલકથા વિશે વાત કરવાના છીએ જેણે સાહિત્ય જગતમાં, આમ કહીએ તો, એક અનોખું સ્થાન બનાવ્યું છે. થોર્નટન વાઇલ્ડરની ધ બ્રિજ ઓફ સેન લુઇસ રે.
હા, ખરેખર આ એક એવી કૃતિ છે જે આપણાને જીવન, મૃત્યુ અને કદાચ ભાગ્યના ગહન પ્રશ્નો પર વિચારતા કરી દે છે. અને વાઇલ્ડર પોતે પણ એમની પ્રતિભા અસાધારણ હતી.
બિલકુલ. 3 પુલિત્ઝર પુરસ્કાર આ નવલકથા માટે અને એમના 2 પ્રખ્યાત નાટકો માટે પણ. એટલે એમની પકડ કેવી હશે એ સમજી શકાય છે.
એમની શૈલી પણ જુઓ ને, એકદમ સાફ સરળ લાગે, પણ એમાં ઊંડાણ એટલું બધું, જાણે રોજબરોજના જીવનમાંથી જ સનાતન સત્ય શોધી કાઢતા હોય.
હા, અને કહેવાય છે કે એમના અભ્યાસનો, પેલો શાસ્ત્રીય અને પુરાતત્વીય અભ્યાસનો પ્રભાવ પણ દેખાય છે. કદાચ એટલે જ આ મોટા ફિલોસોફિકલ પ્રશ્નો તરફે વળ્યા.
અને આ નવલકથા 1927માં આવી અને તરત જ, મતલબ કે ખૂબ સફળ થઈ, પોલિત્ઝર મળ્યો. વાર્તા આપણને લઈ જાય છે 18મી સદીના પેરુમાં, એ વખતનું સ્પેનિશ કલોનિયલ પેરુ.
બરાબર. તો આજે આપણે આ જ નવલકથાના પાત્રો, એમની કહાણીઓ, એમના મનમાં ચાલતા સંઘર્ષો અને લેખક શું કહેવા માગે છે એના ઊંડાણમાં ઉતરવાનો પ્રયત્ન કરીશું.
શરૂઆત કદાચ પેલા મૂળ પ્રશ્નથી જ કરવી જોઈએ જે લેખક પોતે મૂકે છે.
હા, એ જ કે શું આપણું જીવન અને મૃત્યુ બધું અકસ્માત છે કે પછી કોઈ યોજના છે. વાઇલ્ડર લખે છે, ઈધર વી લિવ બાય એક્સિડન્ટ એન્ડ ડાય બાય એક્સિડન્ટ, ઓર વી લિવ બાય પ્લાન એન્ડ ડાય બાય પ્લાન.
બરાબર. આખી વાત આની આસપાસ જ ફરે છે. અને આ પ્રશ્ન કંઈ હવામાંથી નથી આવતો, એ કંઈક ભયાનક ઘટનામાંથી જન્મે છે.
એ ઘટના વિશે જણાવશો?
ચોક્કસ. તારીખ હતી 20 જુલાઈ 1714, શુક્રવાર. પેરુમાં એન્ડીઝ પર્વતમાળામાં એક ઊંડી ખીણ હતી અને એના પર સદીઓ જૂનો ઇન્કા લોકોએ બનાવેલો દોરડાનો પુલ હતો, સાન લુઇસ રેનો પુલ. એ મજબૂત ગણાતો હતો, પણ એ તૂટી પડ્યો. હા, અચાનક જ. અને જે ક્ષણે તૂટ્યો, એ વખતે 5 લોકો એના પરથી પસાર થઈ રહ્યા હતા. 5 જણ નીચે ખીણમાં મૃત્યુ પામ્યા.
ઓહ, ખૂબ જ ભયાનક. અને આનો કોઈ સાક્ષી હતો?
હા, એક ફ્રાન્સિસ્કન સાધુ, બ્રધર જુનિપર, એ પોતે પણ થોડી જ વારમાં એ જ પુલ પરથી જવાના હતા. આ જોઈને એ હલી ગયા. એમના મનમાં પેલો સવાલ ઉઠ્યો, આ 5 જ કેમ? શું આમને આમ જ, કે આમાં ઈશ્વરનો કોઈ સંકેત છે?
અને આ કેમનો જવાબ શોધવા એમણે શું કર્યું?
એમણે એક મોટું કામ ઉપાડ્યું. સાબિત કરવું હતું કે આ ઈશ્વરની યોજના હતી. એટલે એમણે આવતા 6 વર્ષ સુધી પેલા 5 મૃતકોના જીવનની નાનામાં નાની વિગત ભેગી કરી.
6 વર્ષ મતલબ પૂરી તપાસ?
હા, એમના મિત્રો, દુશ્મનો, કુટુંબીજનો બધાને મળ્યા, પત્રો વાંચ્યા, જીવનના પ્રસંગો નોંધ્યા. જાણે એક વૈજ્ઞાનિકની જેમ પુરાવા એકઠા કરી રહ્યા હતા.
એમનો હેતુ શું હતો આ બધા પાછળ?
ધર્મશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે સાબિત કરવું, દેખાડવું કે આ મૃત્યુ બરાબર હતા, ઈશ્વરની યોજના મુજબ જ થયા હતા. એમણે એક મોટો ગ્રંથ પણ તૈયાર કર્યો આના પર.
રસપ્રદ વાત એ છે કે લેખકે પણ વાર્તાની શરૂઆત અંતથી કરી છે, પુલ તૂટવાથી.
બરાબર. એટલે આપણું ધ્યાન હવે શું થશે પરથી હટીને આ લોકો કોણ હતા, એમના જીવન કેવા હતા, એના પર જાય છે.
તો ચાલો આપણે પણ આ 5 જીવનની સફર કરીએ. પુસ્તકના બીજા ભાગમાં પહેલી વાત આવે છે માર્ક્વેસા ધ મોન્ટેમેયોરની. કોણ હતી એ?
ડોના મારિયા, એટલે કે માર્કેસા, ઉચ્ચ સમાજની પૈસાદાર સ્ત્રી હતી. પણ દેખાવે કદાચ સામાન્ય અને સ્વભાવે થોડી તરંગી કહી શકાય. એનું આખું જીવન, એનું બધો પ્રેમ એની એકની એક દીકરી ક્લારા માટે હતો.
કેવો પ્રેમ હતો એ?
અત્યંત તીવ્ર, લગભગ વળગણ જેવો. અને ક્લારા માટે તો ઘણીવાર ગુંગલામણ જેવો પણ બની જતો. એટલે જ કદાચ ક્લારા એનાથી દૂર સ્પેન પરણીને જતી રહી.
અચ્છા, માતાથી દૂર ભાગવા માટે. અને પછી માર્કવેસાનું શું થયું?
એ પછી એનું જીવન બસ ક્લારાને પત્રો લખવામાં જ જતું રહ્યું. એ પત્રો પણ પાછા ગજબના હતા. સુંદર ભાષા, રમૂજ, પણ સાથે સાથે એમાં દીકરાના પ્રેમ માટેની એક તરસ, એક એક ભીખ જેવું પણ દેખાતું.
એટલે ખૂબ એકલા હતા.
હા, ઊંડી એકલતા. અને પેલા પત્રો જે પાછળથી સ્પેનિશ સાહિત્યના નમૂના ગણાયા એ ખરેખર તો એમની નિષ્ફળતાનો પ્રતીક હતા, સંવાદ સ્થાપવાની નિષ્ફળતા.
શું એમના જીવનમાં કોઈ બદલાવ આવ્યો ખરો?
હા, અંત તરફ એક મોટો બદલાવ આવ્યો. એમની સાથે એક યુવાન અનાથ છોકરી રહેતી હતી, પેપેટા. એ પણ કોન્વેન્ટમાં ઉછેરેલી, ધર્મિષ્ઠ પણ એકલી. એ મઠાધિપતિ એટલે કે એબેસના પ્રેમ માટે તરસતી હતી. એકવાર તીર્થયાત્રા વખતે માર્કવેસા એબેસ સાથે વાત કરે છે અને પેલી પેપિટાના મુખ દુઃખને સમજે છે. આ જોઈને એમનામાં કંઈક બદલાય છે.
શું બદલાયું?
એમને થયું કે મારો પ્રેમ સ્વાર્થી છે. એમણે નક્કી કર્યું કે હવે ક્લારાને આમ નહીં પણ નિઃસ્વાર્થ ભાવે પ્રેમ કરશે, આસપાસના લોકોને, પેપિટાને પણ અપનાવશે. એમણે ક્લારાને એક છેલ્લો શુદ્ધ પ્રેમનો પત્ર પણ લખ્યો.
પણ ખરો?
અને પછી?
અને બસ, જીવનના નવા તબક્કાની શરૂઆત કરવા એ અને પેપિટા પુલ પર પગ મૂકે છે અને પુલ તૂટી જાય છે. કેવી વક્રતા કહેવાય, જ્યારે ખરું જીવવાનું શરૂ કરવા જતા હતા ત્યારે જ. અને પેલી પેપિટા, એ યુવાન છોકરીનું મૃત્યુ પણ એટલું જ કરુણ લાગે.
હા, હવે બીજા પાત્રની વાત કરીએ, એસ્ટેબાન. એની વાર્તા પણ કંઈ ઓછી દુઃખદ નથી. એસ્ટેબાન અને મેન્યુએલ જોડિયા ભાઈઓ હતા.
જોડિયા ભાઈઓ?
હા, જન્મતા જ કોઈ અનાથાશ્રમના દરવાજે મૂકી ગયો હતો ત્યાં એબેસે એમને ઉછેર્યા. એમનો સંબંધ અસાધારણ હતો.
કેવો સંબંધ?
એટલો ગાઢ કે જાણે એક જ વ્યક્તિ હોય. એમની પોતાની ખાનગી ભાષા હતી, હુંને બદલે અમે જ વાપરતા, લહિયા તરીકે કામ કરતા. અને એમની દુનિયા બસ એકબીજા પૂરતી જ સીમિત હતી.
આટલી નીકળતા, એમાં કોઈ મુશ્કેલી નહોતી? બહારની દુનિયા સાથે કઈ રીતે?
એ જ મુશ્કેલી થઈ. એમની આ દુનિયા ત્યારે ભાંગી પડી જ્યારે મેન્યુએલ શહેરની એક પ્રખ્યાત એક્ટ્રેસ લા પેરિચોલના પ્રેમમાં પડ્યો.
લા પેરિચોલ? આ નામ ફરી આવ્યું?
હા, એનું નામ પછી પણ આવશે. પણ મેન્યુએલ પહેલીવાર એસ્ટેબાનથી કંઈક છુપાવા લાગ્યો. એમના સંબંધમાં તિરાડ પડી.
પ્રેમ ઘણીવાર આવા અતૂટ લાગતા સંબંધોમાં પણ.
બરાબર. મેન્યુએલનો પ્રેમ તો અધૂરો જ રહ્યો, પણ આ દરમિયાન ભાઈઓ વચ્ચે ઝઘડો થયો અને એસ્ટેબાને ગુસ્સામાં લા પેરિચોલનું અપમાન કર્યું. પછી મેન્યુએલના ઘૂંટણમાં કઈ રીતે ઘા વાગ્યો, એમાં ચેપ લાગ્યો અને મરી ગયો.
અકસ્માત
કે?
લેખક સ્પષ્ટ નથી કરતા ને, પણ એસ્ટેબાન પર શું વીતી હશે?
એ તો સાવ તૂટી ગયો. જાણે એનો અડધો ભાગ જતો રહ્યો. ઓળખ ગુમાવી દીધી, જીવવાની ઈચ્છા જ મરી ગઈ. એને આત્મહત્યાની કોશિશ પણ કરી.
ઓહ, કોઈ એને બચાવ્યો?
હા, કેપ્ટન અલ્વરાડો કરીને એક ભલા માણસ હતા. એમણે એને સાચવ્યો, સમજાવ્યો અને પોતાની સાથે દરિયાઈ સફર પર આવવા તૈયાર કર્યો. એસ્ટેબાનને જાણે નવી જિંદગીની એક આશા દેખાઈ.
ફરી પાછી નવી શરૂઆતની આશા.
અને પછી એ જ થયું.
હા,
એ જ. જ્યારે કેપ્ટનને મળવા જતો હતો આ નવી શરૂઆત તરફ, ત્યારે રસ્તામાં પેલો સાન લુઇઝ રેનો પુલ આવ્યો. એના પરથી પસાર થતા જ.
હે ભગવાન, આ તો બહુ જ જાણે નિયતિ એમની પાછળ પડી હોય. દરેક જણ બસ નવી શરૂઆત કરવા જાય ને ત્યારે જ.
હવે ચોથા પાત્રની વાત કરીએ, અંકલ પીઓ. નામ પરથી જ રસપ્રદ લાગે છે. અંકલ પીઓ તો ખરેખર ખૂબ જ રંગીન પાત્ર છે. બુદ્ધિશાળી, દુનિયાદારી જાણેલો, અનેક રૂપ ધારણ કરનારો નોકર, જાસૂસ, સલાહકાર, થિયેટર એજન્ટ. એના જીવનમાં ત્રણ મુખ્ય શોખ હતા, સ્વતંત્રતા, સારું સાહિત્ય અને કલા, અને ત્રીજું
લા પેરિચોલ.
બરાબર. એ જ અભિનેત્રી મિકેલા વિલેગાસ, એટલે કે લા પેરિચોલ, અંકલ પીઓએ જેને શોધીને સ્ટાર બનાવી હતી. એમનો સંબંધ પણ અટપટો હતો.
કેવો સંબંધ? ગુરુ શિષ્ય જેવો?
એનાથી વધુ. ગુરુ, પિતા જેવો, મિત્ર અને કદાચ ક્યાંક અતૃપ્ત પ્રેમી પણ. એ લા પેરિચોલને પોતાની બનાવેલી એક કલાકૃતિની જેમ જોતો હતો.
એટલે એના પર કાબૂ રાખવા માંગતો હતો?
હા, કંઈક અંશે. પણ જ્યારે લા પેરિચોલ મોટી ઉંમરે પહોંચી, બીમારી પછી એનું રૂપ જતું રહ્યું અને એણે ભપકાદાર જીવન છોડીને ધર્મ તરફ વળવાનું નક્કી કર્યું, ત્યારે એણે અંકલ પીઓને પણ પોતાનાથી દૂર કરી દીધો.
આ તો અંકલ પીઓ માટે મોટો ફટકો હશે.
એણે છેલ્લો દાવ રમ્યો. લા પેરિચોલનો એક ગેરકાયદેસર દીકરો હતો ડોન જેમ, નાનો બીમાર રહેતો. અંકલ પીઓએ નક્કી કર્યું કે એ આ છોકરાને પોતાની પાસે રાખીને ભણાવશે, એને એકદમ સજ્જન બનાવશે, જાણે પોતાની અધૂરી કળા હવે આ છોકરા પર અજમાવશે.
અને આ છોકરો ડોન જેમ એ પાંચમો મૃતક હતો.
હા, લા પેરિચોલ માંડ માંડ રાજી થઈ અને અંકલ પીઓ એ નાના ડોન જેમને લઈને લીમા જઈ રહ્યો હતો આ નવી યોજના શરૂ કરવા, અને રસ્તામાં આવ્યો પેલો પુલ
અને બંને મૃત્યુ પામ્યા. ફરી એ જ નવી શરૂઆતની ક્ષણે અંત. પાંચ જીવન, પાંચ અલગ વાર્તાઓ, એક જ અંત. અને પેલો સાધુ બ્રધર જુનિપર, એનું શું થયું એની તપાસનું?
બ્રધર જુનિપર તો બિચારો 6 વર્ષની મહેનત પછી પોતાનો ગ્રંથ લઈને પહોંચ્યો ચર્ચ પાસે. એને તો હતું કે મેં સાબિત કરી દીધું છે કે આ મૃત્યુ ઈશ્વરની યોજના મુજબ અને ન્યાયપૂર્ણ હતા. એણે દલીલો કરી કે દરેકના જીવનમાં કંઈક ખામી હતી, એટલે ઈશ્વરે યોગ્ય સમયે.
અને ચર્ચે શું કહ્યું? એમની મહેનત વખાણાઈ?
નારે ના, ઉલટું થયું. એના પર ધર્મવિરોધી હોવાનો આરોપ મુકાયો. કહ્યું કે ઈશ્વરની યોજના સમજવાનો દાવો કરવો, એને તર્કથી સાબિત કરવા જવું, એ તો અહંકાર છે, ઈશ્વરનું અપમાન છે.
અરે, આ તો ભારે થઈ. જે ઈશ્વરનો ન્યાય સાબિત કરવા ગયો એ જ ધર્મનો દુશ્મન ઠર્યો.
બરાબર. એને અને એના પુસ્તક બંનેને જાહેરમાં સળગાવી દેવાનો હુકમ થયો અને એ મૃત્યુ પામ્યો, કદાચ પોતાની શ્રદ્ધા સાથે પણ જવાબ વગર. એની આ નિષ્ફળતા જ કદાચ લેખકનો મુખ્ય મુદ્દો છે.
તો પછી અર્થ ક્યાં છે? જો ભગવાનની યોજના સમજવી અશક્ય છે અને તર્ક નિષ્ફળ જાય છે, તો જીવનના દુઃખોનો, આવી ઘટનાઓનો અર્થ શું?
લેખક કહે છે કે અર્થ કદાચ આવી કોઈ મોટી સમજી શકાય એવી યોજનામાં નથી. અર્થ તો માણસો પોતે રચે છે, પોતાના સંબંધોમાં, પોતાના પ્રેમમાં, એકબીજાની યાદમાં.
પ્રેમની વાત તમે કરી. આપણે જોયું કે બધા પાત્રોના જીવનમાં પ્રેમ હતો, પણ કોઈનો પ્રેમ સંપૂર્ણ નહોતો. કોઈનો માલિકી ભર્યો, કોઈનો એકબીજામાં ખોવાઈ જનારો, કોઈનો કલા સાથે જોડાયેલો.
હા, પણ લેખક એ જ કહેવા માંગે છે કે આ અપૂર્ણ પ્રેમ પણ કિંમતી છે. પ્રેમની લાગણી ભલે ગમે તેવી હોય, એ જ જીવનને ચલાવે છે, એ જ એને અર્થ આપે છે. પ્રેમ પોતે જ મહત્વનો છે, એની પૂર્ણતા નહીં.
અને પેલો મૂળ સવાલ, યોજના કે અકસ્માત, એનો કોઈ જવાબ મળ્યો?
લેખક એને ખુલ્લો રાખે છે, કદાચ જાણી જોઈને. મૃત્યુનો સમય જુઓ, દરેક જણ નવી શરૂઆત પાસે જ હતો. એ જોઈને લાગે કે કોઈ યોજના હશે, પણ બ્રધર જુનિપરની નિષ્ફળતા કહે છે કે એ યોજના સમજવી આપણા હાથમાં નથી. એટલે લેખક આપણું ધ્યાન કેમ થયું પરથી હટાવીને જીવન કેવું હતું અને મૃત્યુ પછી શું એના પર લઈ જાય છે.
મૃત્યુ પછી શું મતલબ? જીવંતો અને મૃતકો વચ્ચેનો સંબંધ એ કઈ રીતે?
હા, વાર્તાના અંત ભાગમાં એ વાત આવે છે. જે લોકો બચી ગયા, પેલી એબેસ, લા પેરિચોલ, ક્લારા જે સ્પેનથી પાછી આવે છે, એ બધા પોતપોતાના દુઃખ સાથે જીવે છે, પણ આ દુઃખ જ એમને એકબીજાની નજીક લાવે છે.
દુઃખ જોડે છે એમને.
હા, અને પછી તેઓ શું કરે છે? પોતાના ગુમાવેલા લોકોની યાદમાં બીજાની સેવા કરવાનું, કરુણા રાખવાનું શરૂ કરે છે. એબેસ અનાથો માટે વધુ સારું કામ કરે છે. લા પેરિચોલ નમ્ર બને છે. ક્લારા માને સમજે છે. એમનો આ પ્રેમ, એમની આ સેવા, એમની આ યાદ, એ જ જાણે એક નવો પુલ બનાવે છે.
કેવો પુલ?
પ્રેમ અને સ્મૃતિનો પુલ, જે જીવતાઓને મૃતકો સાથે જોડે છે. ભૌતિક પુલ ભલે તૂટી ગયો, પણ આ અદ્રશ્ય પુલ વધુ મજબૂત છે.
વાહ, આ તો ખૂબ જ સુંદર અને આશાસ્પદ વિચાર છે. એટલે કે યાદ રાખવું એ પણ જીવંત રાખવા બરાબર છે.
બરાબર. અને એ યાદ જીવતાઓને સારા કામ કરવા પ્રેરે છે. એ જ આ નવલકથાનો અંતિમ સંદેશ છે, મને લાગે છે.
હવે સમજાયું કે વાઇલ્ડરની લખવાની રીત, પેલો ત્રીજા પુરુષનો વાર્તાકાર જે બધું જાણે છે, પાત્રોના મનમાં શું ચાલે છે એ પણ, એ બધું આપણને આ પાત્રોની એકલતા અને પ્રેમની તડપ સમજવામાં કેટલી મદદ કરે છે.
અને પેલું બંધારણ પણ, અંતથી શરૂઆત, એ પણ કેટલું અસરકારક છે. એ સતત યાદ કરાવે છે કે અંત તો ખબર છે, એટલે જીવનની ગુણવત્તા પર ધ્યાન આપો.
અને પ્રતીકો, પુલ પોતે જ કેટલું બધું કહી જાય છે. નાજુક જીવન, જોડાણો અને છેલ્લે પ્રેમનો શાશ્વત સેતુ.
અને માર્ક્વેસાના પત્રો, એ પણ જાણે કલા દ્વારા સંબંધ બાંધવાનો પ્રયત્ન, સંવાદની શક્તિ અને મર્યાદા બંને બતાવે છે.
અને વક્રતા તો ખરી જ, બ્રધર જુનિપરનો અંત, પાત્રોના મૃત્યુનો સમય, એ બધું આપણને વિચારતા કરી મૂકે છે. કેટલાક વાક્યો તો સીધા હૃદયમાં ઉતરી જાય એવા છે.
પેલું શરૂઆતનું વાક્ય તો છે જ, આઈધર વે લીવ બાય એક્સિડન્ટ એન્ડ ડાય બાય એક્સિડન્ટ, ઓર વી લીવ બાય પ્લાન એન્ડ ડાય બાય પ્લાન.
અને અંતે એબેસના વિચારો, બટ સૂન વી શાલ ડાય, બટ ધ લવ વિલ હેવ બીન ઇનફ, ઇવન મેમરી ઇઝ નોટ નેસેસરી ફોર લવ. પ્રેમ પોતે જ પૂરતો છે, ભલે કોઈ યાદ ન રાખે, પ્રેમનું કાર્ય જ મહત્વનું છે. આ અદ્ભુત છે.
અને પેલી છેલ્લી લીટી જે બધું જ કહી દે છે, There is a land of the living and a land of the dead, and the bridge is love, the only survival, the only meaning. જીવંત અને મૃતકોની ભૂમિ વચ્ચેનો સેતુ પ્રેમ છે, એ જ એકમાત્ર અર્થ છે, એ જ ટકાવી રાખે છે.
તો આખરે આ પુસ્તક વાંચ્યા પછી મનમાં કેવો ભાવ રહે છે, ઉદાસીનો કે નિરાશાનો?
શરૂઆતમાં ઉદાસી લાગે, થોડી હતાશા પણ આવે. પાત્રોની એકલતા, અધૂરા રહી ગયેલા સપના, મૃત્યુની અણધારી ક્ષણ, એ બધું હચમચાવી દે.
પણ અંત આવતા સુધીમાં એ ભાવ બદલાઈ જાય છે, એ આશા અને જીવન માટેની શ્રદ્ધામાં ફેરવાય છે. લેખક મૃત્યુ પરથી ધ્યાન હટાવીને જીવનની સમૃદ્ધિ પર, લાગણીઓની તીવ્રતા પર લઈ જાય છે. જીવન લાંબુ છે કે ટૂંકું, એના કરતાં એમાં પ્રેમ કેટલો હતો, અનુભવ કેટલો હતો, એ મહત્વનું છે.
અને મોટામાં મોટી નુકસાની સામે પણ માણસ ટકી શકે છે, જો પ્રેમ અને કરુણા હોય તો.
બરાબર. પ્રેમ અહીં ખાલી લાગણી નથી, એક શક્તિ છે જે અર્થ બનાવે છે અને મૃત્યુ પછી પણ જીવંત રહે છે, પેલી સ્મૃતિના પુલ દ્વારા.
એટલે પુસ્તક આપણને આવું ખરાબ કેમ થયું એ પૂછવાને બદલે એ વિચારવા પ્રેરે છે કે આવી દુનિયામાં આપણે એકબીજા માટે શું કરી શકીએ.
હા, બરાબર. બીજાની અપૂર્ણતાઓને સમજવાની, સહાનુભૂતિ રાખવાની પ્રેરણા આપે છે. યાદ કરાવે છે કે દરેક જીવન, ભલે સામાન્ય લાગે, એનું પોતાનું મૂલ્ય છે. ખરેખર ધ બ્રિજ ઓફ સેન લુઇસ રે સમયની સાથે જૂની ન થાય એવી કૃતિ છે. આપણા પોતાના જીવન સંબંધો વિશે વિચારવા મજબૂર કરે છે.
અને એ સત્ય યાદ અપાવે છે કે બહારની દુનિયામાં ભલે ગમે તેટલી ઉથલપાથલ હોય, ભલે પુલ તૂટી જાય, પણ માણસના હૃદયમાં પ્રેમ અને સ્મૃતિનો સેતુ એ હંમેશા બની શકે છે, અને એ જ આપણને સાચો અર્થ આપે છે.
આજના સમયમાં આ વાત કદાચ વધુ લાગુ પડે છે નહીં? આપણે સૌ ક્યારેક અનિશ્ચિતતા અનુભવીએ છીએ, ત્યારે આ પુસ્તક પૂછે છે કે આપણા જીવનમાં પ્રેમનો સેતુ કોણ છે અને આપણે કોના માટે સેતુ બની રહ્યા છીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.